ગઈ પોતાના આવેશમાં રાજાને ઘણા બધા ઉપાલન આપી રહી છે, મોટી મોટી આણ આપી હતી, સોગંધી હતા, રઘુવંશની બડાઈઓ હાંકી હતી. ક્યાં ગયું આ બધું? અરે તમારા રઘુવંશની અંદર મહારાજ સિબી, દધીતિ ઋષિ, બલિરાજા, આ બધાએ જે કંઈ કર્યું છે એની સામે કોઈ તમે નજર તો કરો, કેવા બલિદાન આપ્યા છે, કેવા કેવા ભોગ આપ્યા છે. સીબીએ પોતાનું તન આપ્યું. ધર્મરાજ અને ઇન્દ્ર બે સીબીની પરીક્ષા કરવાની કે ચાલો સીબીના ધર્મની પરીક્ષા કરીએ. એક ઓલો થયો, બીજો બાજ થયો. ઓલાએ દોટ મૂકી પાછળ પડ્યું છે બાજ પકડવા માટે, અને ઓલો જઈને જ્યાં સીબી રાજા બેઠેલા ને એના એના ખોળામાં એની ગોદમાં જઈને બેસી અને એને પકડવા પાછળ બાજ રૂપે ત્યાં આવી. અને જ્યાં ઓલો ગોદમાં બેસી ગયો એટલે સ્વાભાવિક છે, ક્ષત્રિયની ગોદમાં, રાજાની ગોદમાં જે બેસી જાય એને કોણ શું કરી શકે. એટલે બાજે કહ્યું કે મારો શિકાર છે, મને આપી દો. રાજાએ કહ્યું કે ક્ષત્રિય છું, મારી ગોદમાં બેઠો છે, મારી શરણે આવેલો છે, શરણે આવેલી રક્ષા કરવી મારો ધર્મ છે, તને નહીં આપું. તકે છે મને ભૂખ લાગી છે, હું મરી જઈ રહ્યો છું, ખાવું એ પણ મારો ધર્મ છે. બંને બાજુ ધર્મ આવીને ક્ષાત્ર ધર્મ છે રક્ષા કરવાનો, પેલાને પ્રાણ રક્ષા કરવી છે, ભૂખ્યો છું. તો કે છે મારા પ્રાણ જશે તો પણ તને પાપ લાગશે. એ જીવ બચાવવા, પોતાના શરીરને બચાવવા આવે છે, હું ભૂખ છુપાવવા માટે આવ્યો છું, મને. એટલે રાજાએ બે બાજુ ધર્મ જોયા કે તારે શું જોઈએ, કેટલો આહાર જોઈએ, તારે જોઈએ એટલું તને આપી દે. મારે બીજો આહાર ના જોઈએ, મારે તો તમારા શરીરમાંથી જ જોઈએ. માં લઈ લે, એ લઈ લે, પણ આ નહીં આપું. એક બાજુ બાજ બેઠો અને બીજી બાજુએ સીબીએ પોતાના શરીરમાંથી ટુકડા કરી કાપી કાપી મૂકવા માંડ્યું. બાજ પણ માયાવી હતો ને, એ વજન પકડાય જ નહીં, વજન પકડાય જ નહીં, તાજું એ તરફ ઝૂકે જ નહીં પલ્લું. આખું શરીર આપી દેવા માટે સમર્પિત થયા ત્યારે જ ધર્મરાજે હાથ પકડી લીધો, ઇન્દ્રએ હાથ પકડી, બસ કે અમે તો તારા ધર્મની ધીરજને, તારું કેટલું ધૈર્ય છે ને એને જોવા માટે અમે આવ્યા હતા. હું એ ઓલોય નથી, એ બાજે નથી. બંને પ્રસન્ન થઈ, જે વચન આપ્યું હતું સીબીએ કે મારા શરીરને જોયેલું જોઈએ એટલું માંસ તને આપી દઉં, પણ આખું શરીર આપ્યું, સત્યને પાળ્યું છે, વચનને પાળ્યું છે સીબી. તો કે છે વચન, સીબીએ તન આપ્યું. સીબી દધીચી અને દધીચીએ પોતાનું શરીર આપ્યું, બલિ અને દધીચીએ. દેવી અને આસુરી સંગ્રામની વચ્ચે દેવો ખૂબ હારતા હતા, હારી જતા. એટલે ભગવાને કહ્યું કે ભગવાન પાસે ગયા દેવો, હે પ્રભુ, અમારી દેવ જે અમારી સાત્વિક વૃત્તિ છે ક્યારેય જીતતી નથી, દરેકના જીવનની અંદર દેવાસુર સંગ્રામ ચાલ્યા જ કરતો હોય છે, વિકૃતિઓ આસુરી વૃત્તિ જ જીત્યા કરતી હોય છે. એટલે આ જીવ ભગવાનને શરણે જાય કે પ્રભુ અમે શું કરીએ, અમારી જીત થતી જ નથી. તો ભગવાને આજ્ઞા કરી, જાઓ દધીચી જેવા ઋષિ પાસે તો તમારી જીત થશે, એ જે કંઈ આપશે તે દેવોરૂપી સત્કર્મ સદવૃત્તિઓ દધીજી જેવા ઋષિ પાસે ગઈ. કે અમને ભગવાને મોકલ્યા છે, અમારો અમારો પરાજય જાય છે, થાય છે, બેસો મારી પાસે. દધીચીએ દેવવૃત્તિને ઘણું બધું શીખવ્યું, ઉપદેશ આદેશ આપ્યો, અને એ આદેશને ઉપદેશ આપવા આપતા આપતા દધીચીએ પોતાની જાત ઘસી નાખી. દૈવી વૃત્તિઓના વિજય માટે દધીચીએ પોતાની જાત ઘસી નાખી સંપૂર્ણ રીતે, અને દેવોને ને વિજય અપાવડાયો. એને સારા વિચારો આપ્યા, સદવૃત્તિઓ આપી, સારા કર્મ કરાવડાવ્યા, અને એ રીતે સદકર્મ, સદવૃત્તિઓ, સારા વિચારો અને અંતર્મુખતા, સાત્વિકતા એ દેવો પાસે આવતી ગઈ ને એમ આસુરી વૃત્તિ હારતી ગઈ, હારતી ગઈ, હારતી. તો દધીચીએ પોતાના હાડકા આપ્યાનું તાત્પર્ય છે કે આ લોકો એમને સારા ઉપદેશથી, સારી વિદ્યાથી તૈયાર કરતા કરતા એટલો બધો સમય લાગ્યો કે દધીચીની આખી જિંદગી એમાં સમાપ્ત થઈ, અને સાત્વિકતાના દૈવી વૃત્તિને સાચવી રાખવા માટે, ટકાવી રાખવા માટે દધીચીએ પોતાનું પોતાનું બલિદાન આપ્યું, પોતાનું અર્પણ કર્યું. તો શરીર આપ્યું સંસ્કૃતિને, ધર્મની રક્ષાને માટે. બલિએ પોતાનું બધું ધન આપી દીધું ભગવાન. બલિને રાક્ષસનો રાક્ષસ રાજ હતો, કહ્યું કે પૃથ્વી ઉપર રહેશે તો રાક્ષસોનો પ્રભાવ વધી જશે. તો ભગવાને માંગી લીધું, માંગી લીધું કે હવે આખી ધરતી મારી, માર્યો પગ નાખ્યો પાતાળમાં. શિબિ દધીચી બલિ જો કછુ ભાખા તનુ ધનુ તજેવું વચન પણ રાખ. વચન આપી દઉં, ત્રણ ત્રણ ડગલા ભૂમિ આપીશ, એ વચન પાળ્યું દધીચીએ આપ્યું. શિબિ રાજાએ પણ વચન પાળ્યું, પોતાના જેટલા વજન જેટલું આપીશ. આમ કઈ એટલી કડવી ભાષા બોલે છે કે જો દધીચીએ પ્રાણ આપી દીધા તો એના માટે તમે કેમ નથી આપી શકતા? તમારે પ્રાણ આપવા પડે તો પણ આપી દેવા જોઈએ. એક પત્ની પોતાના પતિને માટે બોલી કે શિબી રાજાએ પોતાની જાત આપી દેવા માંડી કાપી કાપીને, તો તમે આ વચન કેમ નથી આપી શકતા? વચન પાળ્યું છે. એક પત્ની ભલે ગમે એટલું કે હું જઈશ, પણ એ બચવો, મારો ધણી બચવો જોઈએ એમ કહેનાર એક પત્ની, એના મોઢેથી આ વચન નીકળે. તમારા તમારા વંશની અંદર તો આવી રીતે બધાએ બલિદાન આપ્યું છે, તમે આવા કાયર શબ્દો સાંભળવા પડશે? આવા ભયંકર કડવા વચનો કઈ કે એ આમ હદ મૂકીને, હદ વટાવી જઈને બેફામ બોલવા માંડ્યું. અનુભવ બધા અતિ કટુ વચન, ન સહન થાય એવા, આમ કાનના કીડા ખરી પડે એવા ભયંકર, ન સંભળાય એવી, ન બોલાય એવું બોલવા માંડ્યું. અતિ કટુ વચન કહતી કઈ કે કઈક પાક્યું હોય ને, ક્યાંક દાઝી ગયા હોય અને ફોલ્લો ઉઠ્યો હોય ને, પાકેલું હોય ને, એની ઉપર મીઠું ભભરાવતી. શું થાય? મીઠું ભભરાવે એટલે માનહુ જરે પર લોન લગાવતી. કઈક ઠંડક થાય એટલા માટે મલમ લગાવો, કઈક દવા લગાવવી પડે, એને બદલે મીઠું થાપતી. સહેજ વાગેલા ઉપર સહેજ મીઠું અડી જાય, શું થાય? આમ લાય ઉડે, ભડકા ભરે આમ લાય ના. તો આને તો ઘા ઉપર મીઠું જ ચોપડવા માંડ્યું છે, મીઠું જ ચોપડો આમ થપેડો કર્યો મલમ. મનહુ જરે પર લોન લગાવતી, લોણ, લોણ એટલે મીઠું. રાજા ઉપર કે જ્યાં પાક્યું હોય ને એ ઘા ઉપર મીઠું ભભરાવાનું નહીં, એની પર લગાવે આમ લે. કેવી આગ, કે અંતઃકરણના હૃદયની અંદર કેવા ભડકા બળતા હશે દશરથજીને, અને એની ઉપર આ મીઠું છાંટ્યા કરતી. અતિ કટુ વચન, કડવામાં કડવા, ભયંકરમાં ભયંકર વચનો કહી કે આમ ઝીકવા માંડ્યા, ઝીકવા માંડ્યા. બસ કે તારી ઝીક બંધ કરીશ એમ કહેવાનું મન થાય, બસ બસ હવે બોલવાનું બંધ કર એમ કહેવું પડે. તો એમ પણ મહારાજ દશરથ ક્ષત્રિય છે, મર્યાદા જાળવી છે. કઈ કઈ આટલી બધી હઠ પકડી છે, આટલા બધા કટુ વચન બોલ્યા છે, ધારત તો તલવાર ખેંચી કાઢી શકત, પણ ક્ષત્રિય કે પુરુષ ક્યારે પણ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડી શકે, મર્યાદા. મેં તો મર્યાદાનો ત્યાગ કર્યો હોત તો આજે ભયંકર ફેલાઈ ગઈ હોત. આજે સમાજની અંદર એ પરિસ્થિતિ ભયંકર ફેલાઈ ગઈ હોત, પણ દશરથ રાજાએ મર્યાદા છોડ્યા નથી. એટલે આજે પણ કે કેટલા એવા દાંપત્ય, કેટલી કેટલા એવા ગૃહસ્થ છે કે હાથ નહીં ઉગામે. અને જોઈએ છે ઘણી બધી જગ્યાએ કે મહારાજ મારે છે, ખૂબ મારે છે, નથી સહન થતું. પણ અહીંયા મહારાજ રાજા તરીકે, ક્ષત્રિય તરીકે પોતાની મર્યાદા નથી. પત્ની છે, સ્ત્રી છે, એને એની સાથે નહીતર ત્યાં ગાડી એક દોષ લાગે, એક અપરાધ થાય સ્ત્રીને માર્યા, એટલે ત્યાં ગાડી ખામોશ છે. કારણ કે ધર્મ ધુરંધર છે ને રાજ, ભગવાન રામનો પિતા છે. ધર્મની ધોરણ ધુરાને ધારણ કરવા વાળો એ ધર્મના રથને તોડી નાખે ખરો. આટલી બધી મર્યાદા, આટલું બધું સહન કરે છે, એટલે તુલસીજીને રાજા દશરથજી માટે કહેવાનું મન થયું, ધર્મ ધુરંધર ધીર ધરી. બિલકુલ ધીરજ ધારણ રાખી, ધૈર્યાદિ સદગુણ ઉત્તમ શુભ શાંત વૃત્તિ ત્યાં ગઈ. કેટલી કેટલી સહન શક્તિ, એની કઈ સહન શક્તિની ચરમસીમા, એ હદ નથી વટાવે. પોતાના પોતાની સહન શક્તિ નામ જબરજસ્ત રીતે પકડી રાખી. એટલે તુલસીદાસજીને એક બાજુ કહેવાનું મન થઈ ગયું, અતિ કટુ વચન કહતી કઈ કઈ, અને અને કિરાતીની ભીલડી કહી દીધી. અને અહીંયા મારા દશરથજીને ધર્મ ધુરંધર કહ્યા. કેટલો તફાવત, કેટલો મોટો તફાવત થઈ ગયો. અને જ્યાં સ્વભાવમાં આટલો બધો તફાવત કજોડું થઈ ગયું એમ ના લાગે? કજોડા તો ઘણી જાતના હોય છે, પણ આ સ્વભાવનો મેળ ના બેસે કજોડું કહેવાય. એક ધર્મ ધુરંધર છે અને કઈ કઈ ને ભીલડી કઈ, માનવ કિરાતી ની ફંદ. તો ધર્મ ધુરંધર કહી મારા દશરથજીની અમાન્ય, એની મર્યાદા તુલસી એ કવિ તરીકે ખૂબ જાળવી રાખી. સ્ત્રી અગાડી બિલકુલ પોતાની જાતને નિમ્ન નથી કરી નાખી. દશરથજીએ પોતાની જાતને પકડી રાખી, નયન ઉઘારે, આંખો બંધ કરીને બેસી ગયા છે ને લમણે હાથ દઈને, આટલું બધું સાંભળ્યા પછી નયન ઉઘારે. રાજાએ આંખ ખોલી, માથું ધુણાવીને નિસાસો નાખતા હોય કહી દીધું, એમ કર, કુહાડી લઈને મને માર, પૂરેપૂરો કરી નાખ. મારે સી મોહી, સી છે ને સી, એ સંસ્કૃત ની અંદર વર્તમાન કાળના પ્રથમ પુરુષનો, દ્વિતીય પુરુષનો નિયા, એનો એનો એક સર્ગ, એનો શબ્દ છે યાદ આવે. અહીંયા એટલે પંજાબી ભાષામાં પણ સી શબ્દ વપરાય છે. સી દરેક શબ્દની પાછળ સી મુકાય, એ સંસ્કૃતની સંસ્કૃતના વ્યાકરણની અસર છે. દરેક ભાષામાં સંસ્કૃતની અસર, આમ એની અસર છે, ક્યાંક ને ક્યાંક અંદર પકડ છે. તો અહીંયા પણ સી શબ્દમાં આરે સી બોલતે ને, મારે સી ખાસી, તો એ સી શબ્દ, સી એનો પ્રત્યય છે. ઈ અહીંયા ગાડી મારે સી મોહી કુટ, તું મને કોડી લઈને મારવા ફરી વળી છું. તારા એક એક શબ્દ, ભલે હાથમાં કોડી નથી પણ તારી જીભ, તારી જીભ કોહડા જેવી છે, જીભ કોહડા જેવી કઈ નાખી. કહેવત છે ને કોહડા